સવારે આપણે સાધનાની શરૂઆત કેમ કરવી એ બાબતમાં આપણે જોઈ રહ્યા હતા અને માતાજીએ 23:3:17 પ્રાર્થનામાં કહ્યું છે કે તમારી કલ્પનામાં જે ઉચ્ચમાં ઉચ્ચ અને શુદ્ધમાં શુદ્ધ એવા પ્રકાશની કલ્પના કરો અને એ પ્રકાશને પોતાના શરીરમાં ધારણ કરો. પહેલું પગથિયું, પ્રકાશની કલ્પના કરો અને એને તમારા શરીરમાં ધારણ કરવાનું. બીજું પગથિયું, તે પ્રકાશ સાથે એકરૂપ થઈ જાઓ, ઓગળી જાઓ, તમે તમારું જુદું અસ્તિત્વ ન રહેવું જોઈએ. ત્રીજું પગલું, તે પ્રકાશમાંથી જ જીવનની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની પ્રેરણાઓ મેળવો. આ બહુ મહત્વનું છે પ્રેક્ટિકલ આપણા માટે. જીવનમાં જ્યારે પણ સમસ્યા તમારા જીવનમાં નિર્માણ થતી હોય તો મનથી બુદ્ધિથી અપસેટ થઈને વ્યગ્ર થઈને એના સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરો નહીં. શાંત બેસી જાઓ, પ્રકાશનું ધ્યાન કરો, પ્રકાશ સાથે એકરૂપ કરો અને અંદર કરતો, માં આ તો હું તારો બાળક છું, મારા જીવનમાં આ સમસ્યા આવી છે, હું સમજતો નથી, અબુદ્ધ છું, નિર્બુદ્ધ છું, મને માર્ગદર્શન આપ. આ પ્રકારની પ્રાર્થના કર્યા પછી 1-2 દિવસમાં તમને પોતાને મળે એનો જવાબ, પ્રતિકાત્મક જવાબ, કોઈ સ્વપ્ન દ્વારા, કોઈ દર્શન દ્વારા, કોઈ પુસ્તક વાંચતા વખતે એ દ્વારા, કોઈ વક્તા બોલતો હોય એની દ્વારા તમને આના સોલ્યુશન્સ મળતા જશે. પણ માતાજીને ખૂબ જ એક નાનું બાળક જેમ ભૂખ લાગી હોય કે માં મને ભૂખ લાગી છે એમ કહેતા હોય એ ભાવથી તમારે આ પરમ પ્રકાશ જે તમે ધારણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એને પ્રાર્થના કરવાની છે. આ પ્રમાણે તમને આંતર પ્રેરણાઓ મળવાની શરૂઆત થાય છે. આંતર પ્રેરણાઓ કેવી રીતે વિકસે છે એનું હવે બહુ વિગતમાં નહીં જાઉં, કારણ શરદભાઈએ સવારે વાત કરી છે, છતાં પણ હું એક સ્ટેપ બાય સ્ટેપ કહી દઉં તમને કે કેવી રીતે વિકાસ પામે છે એટલું પૂરતું. પહેલાં તમે પ્રકાશનું ધ્યાન કરતા કરતા ધીમે ધીમે તમને એવું લાગશે કે એ પ્રકાશનું ધ્યાન કરવાથી મને એક આંતરિક આનંદ આવે છે. આ અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય છે ભારતી. ભા એટલે પ્રકાશ, પ્રભા, અને રતિ એટલે પ્રેમ, રતિ એટલે પ્રેમ. ભારતીનો અર્થ છે કે તમે એ પ્રકાશ ઉપર પ્રેમ કરવા લાગ્યા છો. પણ પ્રેમ કયા પ્રકારનું? પરમ પ્રભુ તરીકે એમને પ્રેમ કરવાનું છે, સમજી જાઓ તમે, મહત્વનું એ છે. પરમ પ્રભુ સાથે તમે ઓળઘો થઈ જતા હો છો. આ છે ભારતી અવસ્થા. તમારી જે આંતર પ્રેરણાઓ વિકાસ પામે છે એના તબક્કા હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. ભારતી, ભારતી થયા પછી ધીમે ધીમે એવું થાય છે કે તમને એક ટેવ પડવા લાગે છે કે જ્યારે પણ નાનું બાળક હોય ડર લાગે એટલે દોડતો ચાલ્યો જાય અને માના કોળીમાં બેસીને લપાઈ જાય, એમ આપણને પણ ટેવ પડે છે કે જ્યારે પણ કંઈ જીવનની સમસ્યા નિર્માણ થાય છે તો દોડીને તમે આ પ્રકાશમાં તો આવીને બેસી જાઓ છો અને પછી કે હાશ માં હવે તું જોઈ લે તારું કામ. આ પ્રકારનો એક ભાવ નિર્માણ થાય છે. આ રીતે પ્રકાશ સાથે એકરૂપ થઈને રહેવું, એ પ્રકાશ તમારા શરીરમાં આખા શરીરમાં ફેલાયેલો હોય છે એ જોવું, આને કહેવાય છે ઈલા, ઈલા અવસ્થા. અંતર પ્રેરણાનો બીજો તબક્કો ઈલા. ઈલા એટલે ઇંગ્લિશમાં એના પરથી શબ્દ આવે છે ઇલ્યુમાઇન. ઇલ્યુમાઇન શબ્દ ઈલા ઉપરથી આવે છે, મૂળ સંસ્કૃત શબ્દ ઈલા છે, ઈલા પરથી ઇલ્યુમાઇન શબ્દ આવ્યો છે. તમારું આખું સમગ્ર સ્વરૂપ પ્રકાશથી ઝળહળતું હોય, પ્રકાશમય થઈ ગયેલું હોય છે. આ છે ઈલા અવસ્થા. આ અવસ્થા આવ્યા પછી ધીમે ધીમે તમને આ પ્રકાશમય અવસ્થામાંથી જવાબ મળવા લાગે છે. તમને સોલ્યુશન્સ મળવા લાગે છે. એક તમને એક દાખલો કહું, મારા જીવનમાં પ્રત્યક્ષ થયેલો. હું એક બેંકના MD તરીકે હતો, મેનેજિંગ ડિરેક્ટર તરીકે હતો, અને 60 વર્ષે નિવૃત્તિનો નિયમ હોય છે, 60 વર્ષોને પૂરા થઈ ગયા. બેંક મને છોડવા તૈયાર નહોતી, ના તમારે રહેવું છે હજી, તમે ચાલુ રાખો પ્લીઝ. મને આંતરિક રીતે એમ લાગતું હતું કે મારે નિર્ણય કેવી રીતે લેવો આ બાબતમાં, શું કરવું મારે આ બાબતમાં, વોટ શુડ આઈ ડૂ. એટલે મેં આ રીતે આ પ્રયોગ કર્યો. રોજ રાત્રે પ્રકાશનું ધ્યાન કરતા હતા. બે વાર અનુભવ આવે છે મને બેન્કિંગના ક્ષેત્રમાં. અને અચાનક રાત્રે 3-3:30 એકદમ ઝપકીને હું જાગી ગયો. ત્યારે એક મને એક સપનું આવતું હતું, એક દૃશ્ય દેખાતું હતું. શું દેખાતું? કે એક આંબાનું વૃક્ષ છે, એના પર એક મોટી કેરી લટકી રહી છે, અને એક તીર આવે છે અને એ કેરીમાંથી આરપાર નીકળી જાય છે. દેખાયું મને, લાગ્યું આ માતાજી આનો જવાબ આપ્યો છે. માતાજી આ રીતે જવાબ આપે છે, ધ્યાન રાખજો, પ્રતિકાત્મક સંકેતાત્મક જવાબ આપે છે. મને એમ લાગ્યો છે કે કાચી કેરી તોડી નાખવા જેવા પ્રકાર છે મારો આ નિર્ણય છે નિવૃત્ત થઈ જવાનો. મને લાગે છે આ અકાળે નિર્ણય છે. એટલે મેં કીધું ઠીક છે, આપણે ચાલુ રાખીએ, પછી જોશું શું કરશું. એટલે મેં હા પાડી. અને પછી એવી મારા કુટુંબમાં એક દુર્ઘટના ભરી, બહુ મહાન દુર્ઘટના ભરી મારા મોટાભાઈના કુટુંબમાં, કે મારે પૂર્ણ રીતે એમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરતા રહેવું પડ્યું. અધરવાઇઝ આઈ કુડ નોટ હેવ ડન. મને એ પૈસા શક્ય જ નહોતું, કારણ અમારે તો પ્રાઇવેટ બેંક હતી. પ્રાઇવેટ બેંક કંઈ પેન્શન વગેરે એવું કંઈ હોય જ નહીં અમારે તો. પણ આ ચાલુ રહ્યું એને કારણે આઈ કુડ હેલ્પ ધેમ, અને પાછું એમને એસ્ટાબ્લિશ કરી શક્યો. તો આ રીતે આપણે પ્રેરણા મેળવવાની છે. બીજો એક દાખલો આ પ્રકારનો છે મારો બેંકમાંનો. એક વખત બેંકમાં એક કેશિયરના હાથે ઓવર પેમેન્ટ થઈ ગયું. 500ની નોટો આપવાને બદલે એણે 1000ની નોટો આપી દીધી ઉતાવળમાં, અને એને કારણે 40,000નો ઓવર પેમેન્ટ થઈ ગયો. હવે અમારા બેંકમાંનો નિયમ એવો છે, સાંજે કેશિયરને જો શોર્ટ કેશ શોર્ટ થાય તાત્કાલિક ભરો અથવા પ્રોમિસરી નોટ લખીને આપો, લખી આપો કે દર મહિને 8 લાખ આપવાના, એના સિવાય બીજો માર્ગ નથી અમારે તો. હવે એ વ્યક્તિ એટલી સામાન્ય હતી વધારે આર્થિક રીતે, તો આ ગભરાઈ ગઈ એકદમ. એ પ્રોમિસર લખી આપ્યા, આ કરીને બહુ ગભરાતો હતો. મેં વિચાર કર્યો વ્યક્તિએ કે લેટ અસ ટ્રાય. હું પોતે એમના શ્રદ્ધાથી વિશ્વાસથી સ્વીકારનારો વ્યક્તિ નથી. લેટ અસ ટ્રાય કે આ ઈલા ભારતી વગેરે કામ કરે છે કે નહીં. અનુભવથી એક વખત તમને અનુભવ આવે તો પછી અડગ શ્રદ્ધા થઈ જાય છે, ધ્યાન રાખજો. આ જ પ્રકારે મેં પ્રયોગ કર્યો અને સવારના 4:30-4 વાગે ઝપકીને જાગ્યો. તને મને 1-3નો આંકડો દેખાયો. મેં કીધું હવે આ 3નો આંકડો શું હશે? આ બેંકમાં 3નો આંકડોનો એવો અર્થ છે કે 3 નંબરના ટોકનથી એણે પેમેન્ટ લીધેલું હોવું જોઈએ. મેં એવો અર્થ લીધો, 3 નંબરનું ટોકન. તમે જે બેંકનું કામ કરો તમે સમજી શકશો, 3 નંબરના ટોકનથી. 3 નંબરના ટોકનથી એ દિવસે 1.5 લાખ રૂપિયા એક જણે ઉપાડ્યા હતા. હવે એની પરિસ્થિતિ એવી હતી કે જે મૂળ શેઠ હતા, બંને પાર્ટનર બે ભાઈઓ સગા ભાઈઓ હતા, એ લગ્નમાં ક્યાંક પરોવાઈ ગયેલા, એણે પોતાના નોકરને બધું વ્યવસ્થિત કરી આપેલું, અને નોકર નાનપણથી એના ત્યાં રહેલો, એટલો વિશ્વાસુ કે તિજોરીની ચાવીઓ પણ આપી દેતા હતા. એટલે બીજે દિવસે જે બેંકમાં હું ગયો અને મેં એમને પૂછ્યું, રેકોર્ડ પ્રમાણે જુઓ 3 નંબરનું ટોકન કોને આપ્યું છે તમે? એણે કીધું કે આ પાર્ટીને આપણે આપ્યું છે. મેં એ પાર્ટીને ફોન કર્યો, પ્લીઝ હું અહીં આવ્યો છું, મારે તમારું કામ છે, પ્લીઝ આવી જાઓ. આવ્યા, બંને ભાઈઓ આવ્યા તાત્કાલિક. મેં કીધું આ પ્રમાણે ઓવર પેમેન્ટ ગયું છે એમ મને લાગે છે તમને, તમે જે રિસીવ કરી જરા કેશ ચેક કરશો? તો સાહેબ અમે તો નહોતા, અમારો નોકર હતો, પણ એ કીધું એટલો અમારો છે, કુટુંબનો સભ્ય છે કે એવું છે અમારા માટે, અને હવે તો એને લગ્ન થવાના છે કે, એટલે કે એને લગ્ન પણ અમે જ કરી દેવાના છીએ કે. એટલે મને અમને પૂરેપૂરો વિશ્વાસ છે આ શક્યતા જ નથી. ઠીક છે, ઓકે, એઝ યુ પ્લીઝ, હું તો પોલીસ કેસ કરવાનો છું હવે, લેટ અસ સી. દિવસે રાત્રે એક વાગે મને ફોન આવ્યો, ઘંટડી વાગી અને મારે ઉઠવું પડ્યું રાત્રે એક વાગે. મારા એક બીજા ખાતેદાર હતા સારા, એમણે ફોન કર્યો, ચાવડા સાહેબ એ છોકરો રાત્રે એટલો ગભરાઈ ગયો કે એને એમ લાગ્યું કે દોડતો દોડતો માલિક પાસે ગયો કે મને કોઈ મારે છે, મને બચાવી લો તમે. આ મેં ખરેખર પૈસા આવેલા પણ મોહના કારણે મને એમ લાગ્યું કે લગ્નમાં મારે કામ આવશે એટલે મેં સાઈડમાં રાખી મૂક્યા છે. કે એણે પૈસા એને આપી દીધા. ઓલા માલિકે અમને આપ્યા કે સાહેબ મારા પાસે પૈસા પહોંચી ગયા છે, આવતીકાલે જમા કરું છું, પ્લીઝ તમે ઓલા છોકરા પર કંઈ કરતા નહીં. મેં કહ્યું મારે રિકવરી કરવાનું કામ છે, મારે મારું કામ એ છોકરાની જિંદગી કરવાનું મારું કામ નથી. કહેવાનો મતલબ છે આ દાખલાઓ એના માટે હું આપું છું કે આ વસ્તુ બહુ નક્કર વસ્તુ છે, જે હું તમને સમજાવવા માગું છું. આ બહુ નક્કર વસ્તુઓ છે અને વાસ્તવિક વસ્તુઓ છે. આ વસ્તુ આ આપણે આ સમજવું જોઈએ. તો આ પ્રકારે આ આ ત્રીજી અવસ્થા છે, એને કહેવાય છે શર્મા અવસ્થા. શર્મા વેદોમાંના શબ્દો છે. આ સવારે જ સંદર્ભ આપ્યો છે કે શ્રી અરવિંદને આ ત્રણ ચાર શબ્દો દેખાયેલા કે એનો અર્થ ત્યારે ઉકેલાયો એમને. આ રીતે ઉકેલતા શબ્દો. શર્મા અવસ્થા એટલે એવી કે એ કે છે ઇન્દ્રની કૂતરી હતી અને એ સૂંઘીને સૂંઘીને જતી અને ચોરને પકડી પાડતી. આંતરપ્રેરણા એવી છે કે એ પોતે બરાબર પોતાની આંતરપ્રેરણાના અનુસરી અનુસરીને યોગ્ય વ્યક્તિ પાસે જાય છે અને યોગ્ય કામનું સોલ્યુશન લાવે છે. એટલે એની ઉપમા કૂતરીને આપેલી છે, જેને આપણે ગુનાશોધક કૂતરાઓ કહેવા હોય છે એ પ્રકારની, એ શોધી કાઢે એનું સોલ્યુશન શોધું કર્યા. એટલે શર્મા આ ત્રીજી અવસ્થા છે કે તમને એક આંતરપ્રેરણાઓ આવવા લાગે છે. ચોથી અવસ્થા, તમે પ્રકાશનું ધ્યાન કરતાં કરતાં તમને અનુભવ આવે છે કે તમારો પ્રકાશ ધીમે ધીમે તમારા શારીરિક કોષોમાં પણ ઉતરી રહ્યો છે. શારીરિક કોષોમાં અને શરીરનો એક પ્રત્યેક કોષ આમ જળતો હોય, આખા શરીરમાં ટપકા 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 દેખાતા હોય. તમે જો માતૃવાણી ભાગ 11 સાધનાની નોંધ પોતી વાંચશો તો એમાં માતાજી આ અનુભૂતિ વર્ણવી છે, મને આ પ્રકારના પ્રકાશના ટપકા દેખાતા હોય. આપણું પાર્થિવ તત્વ, આપણું શારીરિક તત્વ એ પ્રકાશને ઝીલવા માંડે છે, ધારણ કરવા માંડે છે. સમજી ગયા તમે? એ ધારણ કરવા માંડે છે. આને કહેવાય છે મહી, મહી અવસ્થા. મહી એટલે પૃથ્વી. આપણે કહે છે ગુજરાતીમાં મહી શબ્દ સંસ્કૃત શબ્દ છે, પણ મહી કહે છે, મહી એટલે પૃથ્વી. આપણી પૃથ્વી પાર્થિવ તત્વ, આપણું જે શરીર છે એને પૃથ્વી કાયમ શબ્દો વાપરતા, વેદોમાં પૃથ્વી શબ્દ વાપરે છે. એક નાનું સૂત્ર છે આ પ્રકાશની ધારણ કરવાનું, પ્રકાશનું ધ્યાન કરવાનું, એમાં એક સૂત્ર છે વેદોમાં, પૃથ્વ્યામ આ ભરેત. પૃથ્વ્યામ શરીરને પ્રકાશથી ભરી દો, આ ભરેત. સમજી ગયા? પૃથ્વ્યામ આ ભરેત. આ પ્રકાશની ધારણાની, પ્રકાશનું ધ્યાન કરીને આપણા કોષોમાં ઉતરવાની આ પ્રક્રિયા છે, એને કહેવાય છે મહી અવસ્થા. તે પછી આગળ ધીમે ધીમે તમને પ્રકાશ જેમ જેમ ધારણ કરતા જાઓ છો, એક આંતરિક પ્રસન્નતા અને આનંદ પ્રકટ થવા માંડે છે તમને. પ્રસન્નતા એ શરૂઆતમાં આવતી હોય છે, પણ આનંદ એ વસ્તુ જ છે. આનંદમાં તમને પ્રભુની હાજરી અનુભવતી હોય છે, પ્રસન્નતામાં તમને ફક્ત પોતાનું મન પ્રસન્ન છે એટલું જ લાગતું હોય છે, પણ પ્રભુની હાજરી અનુભવતી નથી. શરૂઆતની અવસ્થા મેં જે તમને કીધી, એ અવસ્થામાં ફક્ત પ્રસન્નતા હોય છે, માનસિક પ્રસન્નતા પ્રકટ થતી હોય છે તમારી. ભારતીમાં, ભારતી એમાં તમને ફક્ત આંતરિક પ્રસન્નતા પ્રકટ થતી હોય છે. પણ પછી એવી અવસ્થા આવે છે કે જે વખતે તમને આંતરિક દિવ્ય ધ્યાન, આંતરિક આધ્યાત્મિક સમજણ તમારી પ્રકટ થવા લાગે છે, અને જેમ જેમ એ સમજણ મળતી જાય છે એમ એમ તમને આંતરિક આનંદ પ્રકટ થતો જાય છે. આને કહેવાય છે સરસ્વતી. મૂળ શબ્દ છે સરસ્વતી, આનંદ. આનંદ રસ પ્રકટ થવા લાગે છે. આ મરબી કવિઓ કહે છે ને કે આ અમૃત ટપકે છે, કે અમૃત ટપકે છે વર્ણન, મરબી કાવ્યમાં અમૃત ટપકે છે વર્ણન કરે છે, એ વર્ણન છે આ. તો સરસ્વતી, આ પ્રકારે આપણી આંતરપ્રેરણાઓ, આંતરપ્રેરણાત્મક મન આ તબક્કામાં વિકાસ પામે છે. શ્રી અરવિંદે આ બધું લખેલું છે, બધું ઠેકાણ વેદ રસેમાં આનો સંદર્ભો છે જ, એટલે પણ વેર વિખેર છે. હું ફક્ત બધા કલેક્ટ કરીને તમને કહી રહ્યો છું અને ક્રમશા ગોઠવીને કહી રહ્યો છું, એટલું જ, બીજું મારું કામ નથી. તો આ રીતે તમારી આંતરપ્રેરણાઓ વિકાસ પામે છે અને એ આંતરપ્રેરણાઓ પછી ધીમે ધીમે કાયમી સ્વરૂપની તમારી થઈ જાય છે. કોઈ પણ પ્રશ્ન નિર્માણ થાય કે અંતર તાત્કાલિક તમને એવી ટેવ પડી જાય છે કે તરત કોઈ પણ સમસ્યા નિર્માણ થાય, કોઈ પણ પ્રશ્ન નિર્માણ થાય, તરત તમે આંતરિક પ્રકાશમાં ચાલ્યા જાઓ છો, ત્યાંથી તરત આંતરપ્રેરણા મળે છે એન્ડ ધ આન્સર ઇઝ રેડી, તમને તરત જવાબ મળી જાય છે. સમજી ગયા તમે? તો આ પ્રકારે એક ક્ષમતા અહર્નિશ સતત એ આંતરપ્રેરણામાં આંતરપ્રેરણા મનમાં રહેવાની તમને ટેવ પડે છે. પણ આમાં એક વસ્તુ હોય છે, આંતરપ્રેરણાત્મક મન અને એના ઉપર છે અધિમનસ. સમજો, તમે ક્રમથી જાણો છો બધા કે અધિમનસ. આપણે શરૂઆત કરી ક્યાંથી કરી છે? ઉર્ધ્વ મન. યાદ કરો, મેં તમને શું વર્ણન કર્યું છે? ઉર્ધ્વ મન જ્યારે ફક્ત પ્રકાશની વિશાલતાનો અનુભવ આવે છે, ચેતનાની વિશાલતાનો, ફક્ત પ્રકાશમય મન, ત્યારે વિશાલતા સાથે પ્રકાશનો અનુભવ થવા લાગે છે. આંતરપ્રેરણાત્મક મન, આંતરપ્રેરણાઓનું તમને માર્ગદર્શન મળવા લાગે છે. આ ત્રીજા તબક્કાની વાત કરું છું અને હવે ચોથો છે અધિમનસ. આંતરપ્રેરણાત્મક મનમાં તમારામાં જ્ઞાન પ્રકટ થતું હોય છે પણ શક્તિ પ્રકટ થતી હોતી નથી, ક્ષમતા પ્રકટ થતી હોતી નથી. જ્ઞાનાર્જન તમે કરી શકો છો, તમે સમજણ મેળવી શકો છો, પણ જીવનમાં જે સંઘર્ષ કરવો પડે, જીવનમાં જે ક્ષમતા જોઈએ, તાકાત જોઈએ સંઘર્ષ કરવાની, એ તમારામાં હોતી નથી. સાવિત્રી તમે વાંચ્યું હશો એ, તો જ્યારે સાવિત્રી જતી હોય છે ત્યારે ઘણી દેવતાઓ મળે છે. એ કરુણાની દેવતા કહે છે, મને કરુણા ઘણી આવે છે પણ હું કાંઈ કરી શકતી નથી, પ્રભુને કરો મને શક્તિ આપે. આ બધા વર્ણનો છે, આ બધા પ્રતીકાત્મક વર્ણનો છે, ધ્યાન રાખજો આ બધા સાવિત્રીમાંના. પણ જ્યારે તમે ધીમે ધીમે એ પ્રકાશ સ્થિર થતા, એ પ્રકાશ દ્વારા, એ ચેતના દ્વારા, એ દિવ્ય ચેતના દ્વારા, જેને આપણે પરમપ્રભુ તરીકે સ્વીકારતા હોય છે, પરમપ્રભુને હાજરા હજૂર અવસ્થા તરીકે આપણે અનુભવતા હોય છે, એની દ્વારા ધીમે ધીમે તમારા આખું સ્વરૂપમાં જુદા જુદા પ્રકારની ક્ષમતાઓ પ્રકટ થવા લાગે છે, જેને કહેવાય છે અષ્ટ સિદ્ધિ. પહેલા આ પ્રકાશ જે સ્થિર થાય છે એને તમે સંગ્રહ કરતા હો છો, ધારણ કરતા હો છો, એને કહેવાય છે નવનિધિ. એટલે બહુ ઊંડાણમાં જતો નથી હું, પણ નવ પ્રકારે તમે એ પ્રકાશને એક સંગ્રહ કરો છો પોતામાં. જો હનુમાન ચાલીસા વાંચતા હો તો અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, આ એ સંદર્ભ છે, ધ્યાન રાખજો. નવનિધિમાં ઘણા પદ્મ, મહાપદ્મ એવી અવસ્થાઓ છે, બહુ ડિટેલમાં જતો નથી હું, કારણ કે તો પછી જે મારે સમજાવવું છે હું સમજાવી નહીં શકું. નવનિધિમાં તમે નવ પ્રકારે તમારા શરીરમાં એ પ્રકાશને સ્થિર કરી દો છો, સંગ્રહ કરી રાખો છો, દેટ ઇઝ નવનિધિ. નિધિ એટલે સંગ્રહ કરવો. જલનિધિ આપણે કહીએ છીએ, સમુદ્રને જલનિધિ કહે છે, પાણી સંગ્રહ થાય છે, સંગ્રહ થાય છે. અથવા તમે જો બેંકમાં અમારી આ નિધિની વ્યવસ્થા છે, નિધિ એટલે ડિપોઝિટ સ્કીમ, એને પણ નિધિ કહે છે વગેરે, તો આ નિધિ છે નવનિધિ. અને એ ક્ષમતા, એ પ્રકાશ ધારણાની ક્ષમતા તમે એક વર્ષ સ્થિર કરી લીધા પછી ધીમે ધીમે તમારામાં ક્ષમતાઓ પ્રકટ થવા લાગે છે. આમાં પહેલી ક્ષમતા એમ કીધેલી છે કે એ વ્યક્તિનો અવાજ ધીર, ગંભીર અને મધુર બનતો જાય છે, લોકો પર તરત પરિણામ થવા માંડે છે. આ પહેલો પરિણામ બતાડ્યો છે એમણે આપણે આમાં વિકાસની પદ્ધતિમાં. બીજું પદ્ધતિ છે કે આંતરિક રીતે એ નિર્લેપ થતો જાય છે, માન અપમાન આ તે સ્વાગત આમાં આ બાબતમાં એને જરા ઇન્ટરેસ્ટ હતું છે, વ્યવહારમાં ચાલતો હોય છે, વ્યવહારમાં બોલતો હોય છે, બધા વ્યવહાર સાચો છે, પણ આંતરિક રીતે તદ્દન નિર્લેપ વ્યક્તિ હોય છે, જેને કહેવાય પ્રાણમય અટેચમેન્ટ, પ્રાણમય આકર્ષણ જેને કહેવાય છે, એવું આકર્ષણ એ વ્યક્તિને હોતું જ નથી. એ પોતાની આનંદની મસ્તીમાં, આંતરિક આનંદના મસ્તીમાં જ શાંત બેસવાની ટેવ, એકાંતવાસ, એકાંતમાં રહેવું, શાંતિમાં રહેવું, એ પ્રકારનો એનો સ્વભાવ બની જાય છે. ગીતામાંનું વર્ણન છે જ કે એ એકાંતમાં રહેવાની ટેવ પડી જાય છે, નિર્જનવાસમાં જાણે પોતાના, જેમ શ્રી અરવિંદ હતા, પોતાના રૂમ બોલો પોતે બોલો આનંદમાં, બીજું કાંઈ નહીં. આ પ્રકારની એક વૃત્તિ નિર્માણ થતી હોય છે, પણ એનું કારણ શું કે સાધનામાં એ વધારે એકાગ્ર હોય છે, સાધનામાં વધારે એકાગ્ર હોય છે એને કારણે આ એકાંતવાસો હોય છે. તો આ રીતે કરતાં કરતાં પછી અષ્ટસિદ્ધિ અણીમાં લગીમાં મહિમા ગરી ગરીમાં આ અષ્ટસિદ્ધિઓ પ્રકટ થાય છે એનું વર્ણન બહુ કરતો નથી અત્યારે, કારણ કે તો આપણે વિકસતાવાળા પણ સમજાશે પછી અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થાય. અને જ્યારે આ પ્રકારે આપણામાં આધ્યાત્મિક જ્ઞાન પણ સ્થિર થાય છે, જે અંતરપ્રેરણાત્મક જ્ઞાનમાં આપણને મળેલું હોય છે એ પણ સ્થિર થઈ ગયેલું હોય છે, અને ક્ષમતાઓ અને શક્તિઓ પણ પ્રકટ થાય છે, જ્ઞાન અને શક્તિ એ બંને એકરૂપ થઈ જાય છે, જે જ્ઞાન જ શક્તિરૂપ થઈ જાય છે અને શક્તિ જ જ્ઞાનરૂપ થઈ જાય છે, ત્યારે તમે અધિમનસમાં પ્રવેશ. અધિમનસમાં એવું છે કે આ દેવતાઓને આ જગત કેવી રીતે વિકાસ પામવાનું છે એનું જ્ઞાન પણ છે અને સાથે સાથે એ વિકસાવવાની ક્ષમતા પણ છે, બંને કાર્ય એમનામાં ક્ષમતા છે. આ અધિમનસ અવસ્થા છે. તો એ પ્રકારે તમારી ચેતના વિકાસ પામતી જાય છે. માતાજીએ જ્યારે આ બધી વસ્તુઓ પોતે પણ અનુભવી અને પોતાના શિષ્યોને અનેક લોકોને શીખવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રકારે તમે પ્રકાશનું ધ્યાન કરજો, પણ ઘણા વેસ્ટર્ન લોકો પણ હતા, પરદેશમાંથી આવેલા લોકો પણ ઘણા હતા, પણ એ લોકોનું માઇન્ડ આ લોકો સ્વીકારવા તૈયાર નહીં કે તમે મનની કલ્પનાથી પ્રકાશનું ધ્યાન કરો અને એને કારણે આ બધું વાસ્તવિકતાઓ જીવનમાં આટલી મહાનતા પ્રકટ થાય એને વિશ્વાસ નહોતો. એટલે સુપ્રીમ પુસ્તક હવે તમને ખબર પરિચિત છે, બાવનમાં પેજ ઉપર એમણે એક સ્ટેટમેન્ટ આપેલ છે, વિગત કરી છે કે લોકો મને મૂર્ખમાં કાઢતા હતા, હું જ્યારે વાત કરતી હતી કે તમે પ્રકાશનું ધ્યાન કરો એને કારણે તમારે બધી પ્રકારની એક એક દિવ્ય ક્ષમતાઓ તમારામાં પ્રકટ થશે અને તમે પ્રભુની હાજરા હજુર પ્રેઝન્સ અનુભવી શકશો એ હું કહેતી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો બેસતો. માતાજી કહે છે, દે વિલ એક્યુઝ મી ઓફ ક્રિએટિંગ એબ્સર્ડ ફેન્ટેસ્મેગોરિયાઝ which tend towards the irreality of things with false and illusory imaginations. માતાજી તો ફક્ત કે એક કાલ્પનિક વિલાસ કરવાની વાત કરે છે, બીજી સાધના બાદના યોગ્ય કંઈ એમને કે નથી ખબર, આ પ્રકારની ટીકા થવા લાગી. આ સ્ટેટમેન્ટ છે, ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે કે આ પ્રકારની ટીકા થાય છે. ઓર અથવા બીજા જે હતા જેમને માતાજીમાં શ્રદ્ધા નહોતી, એ શું કહેતા સ્ટીલ મોર, આના કરતાં વધારે ટીકા કરતા, આમ દેટ દે આર ધ, આ માતાજીના વાક્યો શબ્દો ઈશું છે, દે આર ધ મટરિંગ્સ ઓફ એ ચાઇલ્ડ હુ હેઝ લોસ્ટ ઇટ્સ હેડ. એવું એક બાળક છે કે જેણે કોમન સેન્સ જ ગુમાવી દીધો છે, કોઈ પોતાના મગજ પર કંટ્રોલ રહ્યો નથી, એવી રીતે આ વાતો કરે છે. એ પ્રકારના સ્ટેટમેન્ટ એ વખતે થવા લાગેલા. હવે પરંતુ માતાજીને ખાતરી હતી, આંતરિક રીતે એમને પ્રત્યક્ષે પુરાવા મળી રહ્યા હતા, એટલે માતાજીનો દ્રઢ વિશ્વાસ હતો કે ના, આ વાત સાચી છે. અને આ પ્રકાશની ધારણાની પ્રક્રિયા તો એ નાનપણમાં 13મે 14મે વર્ષથી કરતા હતા, એટલે એમને તો ખબર જ હતી કે મને જન્મથી ખબર છે આ વસ્તુ, આ વાસ્તવિક સત્ય છે. અને પછી માતા બીજો પ્રશ્ન પાછો આ લોકોએ પૂછ્યો પ્રશ્ન, આ તો જવા દો, આ તમારી કલ્પના માત્ર છે, પણ તમારી કલ્પનાને લીધે વૈશ્વિક પ્રકૃતિ આ પ્રક્રિયા કેવી રીતે સ્વીકારશે? જ્યારે તમારે વૈશ્વિક ઉત્ક્રાંતિ કરવી છે, માનવ જાતની ઉત્ક્રાંતિ કરવી છે, ત્યારે તમે એક ખૂણામાં બેસીને મનમાં કલ્પના કરો છો, એનો પરિણામ સમગ્ર વિશ્વ પ્રકૃતિ એ પ્રક્રિયા સ્વીકારે અને એ પ્રક્રિયા અનુસાર પોતે ઉત્ક્રાંતિ આગળ વધારે, એ કેવી રીતે શક્ય થશે? કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ પ્રશ્ન સામે આવ્યો. અને માતાજી કહે છે કે મને આ પ્રશ્ન સતાવી રહ્યો હતો, કે મને સમજાવતો નહોતો કે હું જે અનુભવી શકું છું, બહુ નક્કર રીતે અનુભવી શકું છું, આ પ્રક્રિયા વિશ્વ પ્રકૃતિમાં કેવી રીતે દાખલ કરવી મારે? અને ઇટ વોઝ એ વેરી પ્રોબ્લેમ. માતાજી કહે છે, સુપ્રીમ મધનું સ્ટેટમેન્ટ છે, 52મા પેજ ઉપર છે, હાઉ ટુ પરપેચ્યુએટ ધીસ મુમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન ઓફ મેટર ઇન ધ ટેરેસ્ટ્રીયલ એક્ઝિસ્ટન્સ. આ વિશ્વ પ્રકૃતિમાં, આ ભૌતિક જગતમાં આ હું જે પ્રક્રિયા સમજી શકું છું રૂપાંતરની, એ વિશ્વ પ્રકૃતિમાં કેવી રીતે મારે દાખલ કરવી એની તો મને હજી ખબર નથી પડતી. એક્ઝિસ્ટન્સ સો દેટ ધ ન્યુક્લિયસ ઓફ એ ન્યૂ રેસ ટેક રૂટ, જેને કારણે ન્યુક્લિયસ એક આરંભ બિંદુ, એક કેન્દ્ર બિંદુ તૈયાર થાય કે જેમાં એવી ક્ષમતા હોય કે નવી યોનિ નિર્માણ કરી શકે. સમજી ગયા તમે? આના કારણે નવી યોનિ નિર્માણ કરવી એનો અર્થ એમ છે કે ભૌતિક શરીરમાં કંઈ રૂપાંતર થવું જોઈએ, શરીરમાં ફેરફારો થવા જોઈએ, તો નવી યોનિ આવી શકશે, તો એને એક એક પગલું આગળ કહેવાય. જેમ સવારે આપણે સંદર્ભ જોતા હતા કે દશાવતારની કલ્પના ઉત્ક્રાંતિ છે, એના પાસે એક સંદર્ભ છે. મત્સ્ય અવતાર એટલે એવા પ્રકારનું પ્રાણી નિર્માણ થયું જે ફક્ત પાણીમાં જ રહી શકે છે, પાણી બહાર કાઢો તો મરી જાય, એ ફક્ત જલચર પ્રાણી છે. પણ આ માછલી જો વિકાસ કરીને એવી ક્ષમતા પ્રગટ કરે કે એ પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે, તો એની ઉત્ક્રાંતિ કહેવાય. કુર્માવતાર છે એ ઉભયચર પ્રાણી છે, એ પાણીમાં પણ રહી શકે છે, જમીન પર પણ રહી શકે છે. સમજી ગયા? આ અવતારોની કલ્પના પાછળ આ સિદ્ધાંત છે, એક 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 જેને કહેવાય કન્વિક્શન છે, કેવી રીતે વિકાસ પામ્યો છે એનું. આમ આમ થા કંઈ નામ નથી લીધા આ બધા, દેર ઇઝ સમ સેન્સ. આપણે ન સમજી શકાતો એમ સમજવું કે કાંઈક ઋષિઓ એનું કાંઈક તો વિચાર્યું હશે, હું નહીં સમજતો, હું મૂર્ખો છું, પણ કાંઈક તો હશે ને. પણ તમે એક વખત ખરેખર આ જિજ્ઞાસાથી એક વખત તમે ધ્યાન કરશો ને, તો આના જવાબો મળે છે. જલચર પ્રાણીમાંથી ઉભયચર પ્રાણી, જલચર પ્રાણીમાં માછલી ફક્ત પાણીમાંનો ઓક્સિજન લઈ શકે છે, હવામાંનો ઓક્સિજન લઈ શકતી નથી, એટલે મરી જવું પડે છે બચારીને. પણ હવે કુર્માવતારમાં કાચબામાં તમે પાણીમાંથી પણ ઓક્સિજન લઈ છે કુર્મ, અને જમીન પર પણ લઈ શકે છે. સમજી ગયા? ક્ષમતાનો વિકાસ છે, શારીરિક વિકાસ છે. આ કુર્માવતાર છે આ પ્રમાણે, એમાંથી વરાહાવતાર થયો. લિંક શું છે? કુર્માવતાર અત્યાર સુધી જે નાના નાના પ્રાણીઓ નિર્માણ થયા, એ પ્રાણીઓની જન્મ પ્રક્રિયામાં ઈંડા આપવાની પ્રક્રિયા હતી, પણ હવે જુદા પ્રકારની પ્રક્રિયા નિર્માણ કરી ગર્ભધારણા થઈને બાળકને જન્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ. ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. સમજી લ્યો, વરાહા અવતારમાં એ નાના બચ્ચાને જન્મ આપે છે, કુર્માવસ્થામાં ઈંડા મૂકતા હોય છે. ધીસ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન. કેવી રીતે વિકાસ થાય છે તમે જોતા જાઓ. સમજે કે આ પ્રકારે દશાવતારમાં કેવી રીતે વિકાસ થવાના તબક્કા છે ઠેઠ સુધી. હવે વામન અવતાર એમાંથી કે વરાહાવતારમાં બધા પ્રાણીઓ એક એક વિકાસ પામતા ગયા, આ પામતા ગયા. એ પછી વામનાવતારમાં બુદ્ધિ તત્વો વિકાસ પામ્યો, પરંતુ એમાં એમની શારીરિક રીતે નબળા હતા. આજના પિગમી લોકો તમે જો આફ્રિકામાં સાંભળ્યું હશે કે પિગમી લોકો હોય છે 2.5 ફૂટ ઊંચા હોય છે ફક્ત. માનવ જ્યારે પ્રગટ થયા હશે, એમ કહેવાય છે કે માનવ પ્રગટ થયા બે પ્રકારના માનવ હતા. એક મહાવિશાલ માનવો નિર્માણ થયેલા કે જેમની 15-15, 20-20 ફૂટ, જેમ હિમ માનવનો એક વાંચ્યો હશે તમે કે હિમાલયમાં હિમ માનવો હોય છે એ 15-15, 20-20 ફૂટ ઊંચા એવા પુરાવા મળ્યા છે એમને, એવા પણ માનવ હતા. અને એવા પણ છે આજે આફ્રિકામાં છે એવા એમેઝોનના, કે એ લોકો ઝાડ પર રહે છે, મોટું એક એટલું બધું વિશાળ ઝાડ હોય છે એના પર આખું આખું નગર રહેતું હોય છે એમનું. 2.5 ફૂટના માણસો હોય છે એમની મેક્સિમમ હાઇટ, એટલે 2.5 ફૂટ, સ્ત્રી હોય કે પુરુષ હોય. હવે આ કુદરતની રચના છે. સમજી ગયા તમે? આવી રીતે પણ વામનાવતારમાં શું છે કે એ વખતે હજી બુદ્ધિ પૂર્ણ વિકાસ પામી નહોતી, ઓછી વિકાસ પામેલી હતી, એ સંદર્ભમાં એ વામનાવતાર છે. ઓછી વિકાસ પામેલી અવિકસિત માનવ હોય છે, આદિ માનવ જેને કહેવામાં આવે છે. નિંદરથાલ ને આવા તમે વાંચો શબ્દો તમે સાંભળ્યા હશે કદાચ, આદિ માનવોના એવા પ્રકાર જે બધા છે. તો આ રીતે આ વિકાસક્રમ છે. તો માતાજી એમ કહેતા છે કે હું આ ધ્યાનની પ્રક્રિયાથી વિશ્વ પ્રકૃતિમાં એવું કેવી રીતે હું કેન્દ્ર નિર્માણ કરું કે માનવમાંથી અતિ માનવ નિર્માણ થાય, એ માતાજી સામે પ્રશ્ન હતો. ઇન ધ ટેરેસ્ટ્રીયલ એક્ઝિસ્ટન્સ સો દેટ ધ ન્યુક્લિયસ ઓફ એ ન્યૂ રેસ ટેક રૂટ. અને માતાજી એ વખતે સાધના કરતા હતા, એ વખતે એકને અનુભવ આવ્યો. માતાજીનો પ્રશ્ન જેન્યુન હતો અને માતાજીને તો આંતરપ્રેરણા મળતી હતી, એટલે આંતરપ્રેરણા દ્વારા એમને જવાબ મળ્યો તરત કેવી રીતે આનું સોલ્યુશન કરવું. માતાજી એનો જ ઉલ્લેખ કરે છે સુપ્રીમ પુસ્તકમાં જ હું લઉં છું. સુપ્રીમ પુસ્તક સિવાય મને બીજા સંદર્ભો મળ્યા નથી. થોડા ઘણા સંદર્ભો મળ્યા છે એ ફક્ત માતૃવાણી ભાગ 11 સાધનાની નોંધપોથીમાં મળ્યા છે, બીજે ઠેકાણે બહુ ઉલ્લેખ નથી આમાં. એટલે હું ખાસ સુપ્રીમ પુસ્તકમાંથી જ ઓથેન્ટિક વસ્તુ તમને કહેવા માગું છું. માતાજી કહે છે, આઈ હેવ ફાઉન્ડ આઉટ એ મેથડ વિચ ઇઝ ઇનવિન્સિબલ. એ અજેય છે, એ મારી પદ્ધતિ હવે યશસ્વી થઈ રહી છે. વિશ્વ પ્રકૃતિમાં કેવી રીતે આ સંકલ્પ વાવવો નવી માનવજાતનો અતિમાનવનો, એની પદ્ધતિમાં સમજાય કરીએ. આઈ ઓપન માય સેલ્ફ ટુવર્ડ્સ ધ હાઇટ્સ. હાઇટ્સ શબ્દ વાપરે છે. હાઇટ્સ એટલે શું હશે? આપણે એક્સપ્લેન મેં તમને કર્યું જ છે પહેલાં લેક્ચરમાં. મસ્તકના ઉપરની ચેતનાને હાઇટ કહેવામાં આવે છે. શ્રી અરવિંદ એને રૂપ શબ્દ છે, હી સ્ટૂડ ઓન ધ રૂપ. અશ્વપતિ જે સાધના કરતો એમાં એક વાક્ય છે, હી સ્ટૂડ ઓન ધ રૂપ. આપણું રૂપ કયું? આપણું છાપરું કયું? હી સ્ટૂડ ઓન ધ રૂપ. શ્રી અરવિંદે સાવિત્રીમાં એ પ્રમાણે વર્ણન કર્યું છે. તો હાઇટ્સ ઉર્ધ્વમાં, ચેતના ઉર્ધ્વમાં જઈને મસ્તકનો ઉપર જઈને કારણ શરીરમાં ગયા પછી, હવે સમજાશે તમને હું કેવી રીતે કહું છું તમને, કે તમારી ચેતનાને તમે કારણ શરીરમાં, જે દિવ્ય શરીર છે જ પહેલાંથી, એ કારણ શરીરમાં જઈને તમે સંકલ્પ વાવો તો એનો પરિણામ વિશ્વ પ્રકૃતિમાં થવા લાગે છે. સમજી ગયા તમે? તો વિશ્વ પ્રકૃતિમાં થવા લાગે છે તમારો. તો આઈ ફાઉન્ડ એ મેથડ વિચ ઇઝ ઇનવિન્સિબલ. આઈ ઓપન માય સેલ્ફ ટુવર્ડ ધ હાઇટ્સ એઝ સૂન એઝ આઈ અટર. અને હું પ્રાર્થના કરું છું, વોટ ધાઉ વિલેસ્ટ. પ્રભુ હું સમજતી નથી, આ ઉત્ક્રાંતિને કેમ દફાવવા આગળ હું સમજી શકતી નથી. તારી જે ઈચ્છા હશે એ પૂર્ણ થાવ. એ પ્રકારે હું એકદમ નમ્ર થઈને અને પ્રભુને પ્રાર્થના કરું છું. ધ ન્યૂ કોન્શિયસનેસ સ્ટાર્ટ વર્કિંગ એન્ડ ધ ન્યૂ કોન્શિયસનેસ સ્ટાર્ટ વર્કિંગ. અને એ નવી જે ચેતના છે એ તરત કાર્ય કરવા માંડે છે. નક્કર વસ્તુ કહેવાની આપણે પ્રયત્ન કરીએ ને તો વિરોધીઓ શક્તિઓ કઈ કઈ ખટપટ કર્યા વગર રહે નહીં, કઈ ખટપટ કરી નાખે. આઈ અટર વોટ ધ વિલેજ. હે પ્રભુ તારી ઈચ્છા પૂર્ણ થાવ એમ હું કહું છું. જ્યારે હું એ મસ્તકને ઉપરની ચેતનામાં જાઉં છું અને ત્યાં જઈને એ પ્રકાશમાં રહીને એ કારણ શરીરમાં પ્રવેશીને જ્યારે હું કહું છું પ્રભુ તારી જે ઈચ્છા પૂર્ણ થાય. કારણ શરીર એ તો કાયમ અહર્નિશ પરમ પ્રભુ સાથે જોડાયેલું છે, ત્યાં સંપર્કમાં છે જ. અને તેથી માતાજી પ્રાર્થના સીધે સીધી પ્રભુના ચરણે રજૂ થાય છે અને કાર્ય શરૂઆત થાય છે. ધ ન્યૂ કોન્શિયસનેસ સ્ટાર્ટ વર્કિંગ અને કરે છે. હવે કોન્શિયસનેસ કેવું છે એના માટે માતાજીએ બે ચાર શબ્દો વાપરેલા છે. એક છે ટ્રાન્સપરન્ટ, પારદર્શક છે, અને એટલે ટ્રાન્સપરન્ટ કોન્સન્ટ્રેશન એવા શબ્દો વાપરેલા છે. એ પારદર્શક ચેતના મને લાગે છે, નિષ્ક્રિય લાગે છે પારદર્શક ચેતના. આપણે અહીંયા એને નારાયણ ચેતના કહીએ છીએ. આપણે વેદોમાં એને નારાયણ ચેતનાનો ઉલ્લેખ કરેલો છે. નારાયણ ચેતના, નારા એટલે પાણી. તમે જુઓ કેવી રીતે, હું દર વખતે કહું છું કે શુદ્ધ સ્વચ્છ ગ્લાસમાં પાણી મૂકો અને સૂર્યપ્રકાશમાં પકડો, તમને કેમ દેખાશે? જે પ્રકારે દેખાશે એ પ્રકારની ચેતના છે પારદર્શક પાણી. એટલે હિરક પ્રકાશને મળતી છે, હિરક પ્રકાશને મળતી હોય છે. તો આ પ્રકારના હિરક પ્રકાશમાં એ પ્રવેશતા જ સંકલ્પ કરતા કે પ્રભુ હવે તારો સંકલ્પ સિદ્ધ થાય, પૂર્ણ સમર્પિત થઈ જાય છે, માતાજી પૂર્ણ માધ્યમ બની જાય છે, અને એ વખતે સંકલ્પ સક્રિય બને છે. તો એ વખતે માતાજીની અનુભૂતિ છે કે ઇટ ઇઝ એ ટ્રાન્સપરન્ટ થિંગ, એકદમ નિર્મળ પ્રકાશ પાણી જેવી દેખાય છે, નિષ્ક્રિય લાગે છે મને, એમાં કંઈ કાર્ય થતું નથી એવું લાગે છે મને. અને પછી એ ચેતના નીચે ઉતરવા માંડે છે, એનું અવતરણ થાય છે. એટલું જ નહીં, એ ઉતરણ થાય મારા આખા શરીરમાં વ્યાપી જાય છે, અને મારા હાથ પગ દ્વારા એ પૃથ્વીમાં પ્રવેશતી હું અનુભવી શકું છું. સમજી ગયા તમે? એ જે મસ્તકના ઉપર જે નારાયણ ચેતના હતી, માતાજીને એક અનુભવ આવેલો, એ જ્યારે મિસ્ટર થિયો અને મિસેસ થિયો સાથે ગૂઢ વિદ્યાનું જ્ઞાન મેળવતા હતા, સાધના કરતા હતા એ વખતે, એ અનુભવને મિસેસ થિયોને પણ આવેલો. મિસેસ થિયોએ વર્ણન કરેલું કે આ પ્રકારનો મને અનુભવ આવેલો, પણ તફાવત એટલો જ છે કે એ વખતે મિસેસ થિયો પોતે આંતરિક રીતે ખૂબ જ જાતમાં ખૂબ આગળ વધેલા હતા, પરંતુ દુર્ભાગ્ય એવું હતું કે એ અસુરના પકડમાં આવેલા હતા. એ પત્ની કોના હતા? મિસ્ટર થિયોના હતા, એટલે એ બહુ કામ કરી શકતા નહોતા, પણ આંતરિક રીતે એ મદદ કરતા હતા, એમને અનુભવ આવેલો. એમણે નારાયણના દર્શન, આપણે જેનું વર્ણન આવે છે ને, શેષ નાગ ઉપર સૂતેલા નારાયણ આંખો બંધ કરીને પડેલા છે, એ પ્રકારનું નારાયણનું દર્શન થયેલું એમને, લક્ષ્મીનારાયણનું. પણ એમણે કીધું એમની આંખો બંધ હતી. એનો અર્થ શું? કે તમારી નિયતિ નથી મને સક્રિય કરવાની, મને જાગૃત કરવાની નિયતિ તમારી નથી એવો સંકેત હતો, અને એ જાગૃત કરી પણ શક્યા નહીં. માતાજીને જ્યારે અનુભવ આવ્યો, આ એમને પણ અનુભવ આવ્યો પછી નારાયણ ચેતનાનો, માતાજી જોતા હતા કે શેષ પંચમુખી, શેષ નાગ ઉપર વિષ્ણુ સૂતા છે, નારાયણ સૂતા છે, અને એકદમ શાંત તેજોમય ચહેરો છે. અને માતાજી આવતા વખતે એમની આંખો ધીમેથી ખુલી, એમણે એક સ્મિત આપ્યું અને પછી આંખો બંધ કરી લીધી. આ માતાજી કરેલું વર્ણન છે. આનો અર્થ શું? કે તમારી પ્રાર્થના પહોંચી ગઈ છે, કાર્ય શરૂ થશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. આ પ્રકારનો એક સંકેત હતો એ વખતનો. તો આ રીતે એ નારાયણ ચેતના સક્રિય બનીને, એમાં આ છે કે પંચમુખી એટલે પંચપ્રાણ, જે વૈશ્વિક પ્રાણ છે, વૈશ્વિક પ્રાણે આ સંકલ્પ ધારણ કર્યો, અને વૈશ્વિક પ્રાણ જ જગત નિર્માણ કરવાનું કાર્ય કરતો હોય છે. વૈશ્વિક પ્રાણના આધારે જ આ નારાયણ ચેતના છે, જે પારદર્શક ચેતના છે, એ પારદર્શક ચેતના કાર્ય કરતી હોય છે. આ પ્રકારના સંદર્ભો છે બધા. તો આ રીતે માતાજીને અનુભવ આવ્યો કે એ પ્રકારે યશસ્વી રીતે એ પોતે એમાં કાર્ય કરવા લાગ્યા છે. અને જ્યારે કોષોમાં એ કાર્ય કરતા હતા, ત્યારે માતાજીને દેખાયું પોતાના શરીરના કોષોમાં કે ઘણે ઠેકાણે એમને થોડાક અમુક કોષો એમનો પ્રકાશ ધારણ નહીં કરતા હોય એમ લાગેલું એમને, ત્યાં ધાબું દેખાતું હતું. તો માતાજી એને પણ શુદ્ધ કરવાનો, દિવ્ય કરવાનો પ્રયત્ન કરતા હતો. એની આખી પ્રક્રિયા માતાજીએ સુપ્રીમમાં જ વર્ણવેલી છે, પેજ 41 ઉપર, 41 ઉપર માતાજી શું લખે જુઓ. જે કોષ રૂપાંતરિત ન પામ્યો હોય એવા એવા કોષને જાણે હાથમાં વીણતા, પકડતા પોતાના હાથમાં, આઈ ટેક અપ વન સેલ, આઈ ઓપન ઇટ ટુ ધ ટ્રાન્સફોર્મિંગ લાઇટ. ટ્રાન્સફોર્મિંગ લાઇટ ઓલો એટલે ઓલો પારદર્શક પ્રકાશ, એને પારદર્શક પ્રકાશથી ભરી દઉં છું. પછી સંકલ્પ બળે એ પારદર્શક પ્રકાશને સક્રિય કરીને એને પ્રકાશથી ભરી દઉં છું. ઓફ ધ ડિવાઇન કોન્શિયસનેસ, ધેટ ટ્રાન્સફોર્મિંગ લાઇટ ઓફ ધ ડિવાઇન કોન્શિયસનેસ, ધેન ઇન ઇટ આઈ ઇન્ફ્યુઝ ધીસ ઇમ્યુટેબલ ડિવાઇન જોય. જોય આ માનસિક પ્રસન્નતા, એ રસ લે એના માટે, એ કોષ પણ પોતે રૂપાંતર પામવા માટે રસ લે એના માટેની પ્રક્રિયા છે. અને વેદોમાં સોમ કહે છે, સોમ એટલે ચાંદની જેવો પ્રકાશનું ધ્યાન કરવાનું, જેને હું પ્રકાશમય મન, આપણે પ્રકાશમય મન કહીએ છીએ ને, એ સોમ છે. ધ્યાન રાખજો, એ સોમની અવસ્થા છે, વેદોના દૃષ્ટિએ સોમની અવસ્થા છે. શ્રી અરવિંદ એને માઇન્ડ ઓફ લાઇટ, એનલાઇટન્ડ માઇન્ડ એવા શબ્દો વાપરેલા છે. સો મન પ્રકાશ, હું એમાં ચાંદની જેવો પ્રકાશ હતો. તમે જોશો કે તમે કેટલાય ઉદ્વિગ્ન હો, પણ પૂનમના દિવસે ઘરના બહાર આકાશીમાં જઈને શાંતિથી બેસો ને પાંચ મિનિટ, આકાશમાં જોશો ને ચાંદની ફેલાયેલ દેખો છો ને, તરત મન શાંત થઈ જાય છે. તમે જાણતા અજાણતા એ ચાંદીના પ્રકાશનું ધ્યાન તમારું શરૂ થઈ જાય છે, અને એને કારણે પ્રસન્નતા આવીને તમારી ચેતના, જે સામાન્ય ચેતના હોય છે, એ ઉર્ધ્વ મનમાં પ્રવેશી જાય છે, અને એને કારણે એક વિશાળતા તમારી ચેતનામાં આવે છે, અને જ્યાં વિશાળતા આવે છે ત્યાં પ્રસન્નતા અને આનંદ પ્રગટ થવાની પ્રક્રિયા શરૂ થાય છે. ભૂમા એવ સુખમ, વેદનું વાક્ય સૂત્ર છે. ભૂમા એવ સુખમ, ભૂમા, ભૂમ એટલે ફેલાઈ જવું, વિશાળતા, એને ભૂમિ, ભૂમિ શબ્દ છે, વિશાળતાના દૃષ્ટિથી કીધું છે કે વિશ્વ પૃથ્વી વિશાળ છે. ભૂમા એવ સુખમ, તમારી ચેતનાને વિશાળ કરો તો એની અંદર આંતરિક સુખ પ્રગટ થવા માંડે છે. આ રીતે એક કોષને રૂપાંતર થવા માટે રસ લેવાની તૈયારી કરે છે, એને એવી રીતે રસ લેતા કરે છે. ઇટ ઇઝ સો મન વિથ એન અનવેવરિંગ પીસ. ત્રીજો તબક્કો, પહેલો તબક્કો ટ્રાન્સફોર્મિંગ લાઇટ, બીજો તબક્કો ઇમ્યુટેબલ ડિવાઇન જોય એટલે સોમનો, પહેલો પારદર્શક હીરક પ્રકાશનું ધ્યાન પૂર્વનો એમાં, પછી ચાંદની જેવા પ્રકાશનો, ત્રીજો તબક્કો અનવેવરિંગ પીસ. પીસ એટલે શ્વેત પ્રકાશ, કપૂર જેવો શ્વેત અથવા દૂધ જેવો શબ્દ. આપણે સંદર્ભ લીધો છે, મેં તમને વાતે કરેલી કે પીસ જ્યારે શાંતિનું અવતરણ થતું હોય છે ત્યારે તમારામાં શ્વેત પ્રકાશનું અવતરણ થતું હોય છે. એટલે ત્રીજા તબક્કામાં તમે શ્વેત પ્રકાશથી એ કોષને ભરી દો છો. એન્ડ આઈ ચાર્જ ઇટ વિથ ધ લ્યુમિનસ પાવર ઓફ ધ ડિવાઇન રિયાલિટી. ડિવાઇન રિયાલિટી એટલે અતિમનસ. અને અંતે છેલ્લા ચોથા તબક્કામાં સુવર્ણમય પ્રકાશથી એ કોષને ભરી દે છે, એટલે એ રૂપાંતરની પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે, એ રીતે ગોઠવે છે. જ્યાં સુધી તમારો એક પણ કોષ રૂપાંતર કર્યા વગરનો રહેશે ત્યાં સુધી અતિમનસ જગતમાં પ્રવેશ નથી, એવું સૂચન માતાજીને સ્ટીમરની અનુભૂતિમાં આવેલું છે. તમે જો વાંચી હશે તો ઊંડાણમાં જતો નથી, સ્ટીમરની અનુભૂતિ કે માતાજી સ્ટીમરના કેપ્ટન હતા અને સ્ટીમર જાય છે અને અનેક આત્માઓ ત્યાં હોય છે, એક એક આત્મા નીચે લઈ જાય છે અને ચેક કરે છે, ક્યાંક ધાબું દેખાય તો પાછું મોકલે છે, જાઓ હજી પૂરી તૈયારી નથી. જેનું પૂર્ણ રૂપાંતર થઈ ગયું છે, બધા કોષો રૂપાંતર થઈ ગયા છે, યુ આર એડમિટેડ. એડમિશનની જાણે પ્રક્રિયા, અતિમનસની જે આગળની પ્રક્રિયા છે એમાં પ્રવેશ મળતો હોય છે. તો આ પ્રકારે આ સાધના દ્વારા આ નિશ્ચિત પ્રકારના પરિણામો થતા હોય છે. માતાજીને ખાતરી થઈ જાય છે હવે કે લોકો જે ટીકા કરતા ભલે ટીકા કરતા હોય, પણ આ રૂપાંતરની પ્રક્રિયા સાચી છે એને પૂર્ણ ખાતરી થઈ જાય છે. અને તેથી માતાજી આવા સંદર્ભો બીજા પણ આપેલા છે. શ્રી અરવિંદે સાવિત્રીમાં કહ્યું છે, વી કેમ ટુ હર ફ્રોમ એ સુપરનલ લાઇટ. આપણે બધા આવ્યા ક્યાંથી છે? ફ્રોમ ધ સુપરનલ લાઇટ, એ ઉર્ધુમાંના દિવ્ય પ્રકાશમાંથી આપણે આવ્યા છીએ. બાય લાઇટ વી લીવ, એ પ્રકાશ આપણામાં છે એટલે જ આપણે જીવતા છીએ, આપણે જીવી રહ્યા છીએ, એના આધારે જીવી રહ્યા છીએ. એન્ડ ટુ ધ લાઇટ વી ગો, અને પ્રકાશમાં જ આપણે અંતે વિલીન થઈ જવાનું છે. આ પ્રકાશ છે, અને આ પ્રકાશ ફક્ત ઇમેજિનેશન નથી. એ માટે ગીતામાંનો જે એક શ્લોક છે, એ જ શ્લોક જે ઉપનિષદમાં પણ છે, એનું જ ભાષાંતર શ્રી અરવિંદે સાવિત્રીમાં પણ કર્યું છે. એ લાઇટ નોટ બોર્ન ઓફ સન, સૂર્યમાંથી નિર્માણ થયેલો પ્રકાશ નથી. ઓર મૂન, તો ચંદ્રમાંથી પણ પ્રગટ થયેલો પ્રકાશ નથી. ઓર ફાયર, એ અગ્નિમાંથી પણ પ્રગટ થયેલો પ્રકાશ નથી. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકા ન પાવકા. સમજી ગયા તમે? ન તદ ભાષયતે સૂર્યો સન ન શશાંકા. શશાંક એટલે ચંદ્ર, એમ કહેવાય છે, એક કલ્પના છે કે જે ડાક છે ચંદ્ર ઉપર એ સસલાનો જેવો છે, સસલા જેવો ડાક છે, આકારનો છે, એટલે શશાંકા એ શબ્દ વાપરવામાં આવે છે એટલે ચંદ્ર. અને ન પાવકા, પાવક એટલે અગ્નિ. આ પ્રકારનો એ પ્રકાશ છે, એ પ્રકાશનું ધ્યાન કરવું જોઈએ. શ્રી અરવિંદે એમાં એક ઉમેર્યું છે કે તમારે જ્યારે પ્રકાશનું તમે ધ્યાન કરતા હો, સાધના કરતા હો, ત્યારે તમારા પ્રકાશ બદલાતા હોય છે, જુદા જુદા બદલાતા હોય છે. અને આનો સંદર્ભ શ્રી અરવિંદે એ ગોડ્સ લેબર એ કાવ્યમાં કરેલો છે. શું છે? જો, આઈ હેડ હોપ ટુ બિલ્ડ એ રેનબો બ્રિજ, આઈ હેડ હોપ ટુ બિલ્ડ એ રેનબો બ્રિજ. રેનબો બ્રિજનો અર્થ એટલે ક્રમશઃ સપ્તરંગો. આઈ હેડ હોપ ટુ બિલ્ડ એ રેનબો બ્રિજ મેરિંગ, લગ્ન કરવા છે મારે કોના, મેરિંગ ધ સોઇલ ટુ ધ સ્કાય. આ ભૌતિક જીવનને એ દિવ્ય જીવન સાથે જોડી દેવા માટે મારે આ રેનબો બ્રિજ બાંધવાનો છે વચમાં. આ પ્રકાશની સાધના દ્વારા આ સાથે પ્રકાશનું ધ્યાન કરતાં કરતાં અંતે હિરક પ્રકાશમાં જવાનું છે. ધ્યાન રાખજો, હિરક પ્રકાશ શરૂઆતમાં નથી હોતો, તો ક્રમશઃ એ આવતા હોય છે, રેનબો બ્રિજમાં અંતે આવે છે. આઈ હેડ હોપ ટુ બિલ્ડ એ રેનબો બ્રિજ મેરિંગ ધ સોઇલ ટુ ધ સ્કાય એન્ડ સો ઇન ધ ડાન્સિંગ પ્લેનેટ. મીન્સ આ ડાન્સિંગ પ્લેનેટ, આ પૃથ્વી છે જે નર્તન કરતી ફરી રહી છે, ડાન્સિંગ પ્લેનેટ, આ જે ગ્રહ છે જે નૃત્ય કરતો કરતો ફરી રહ્યો છે પ્લેનેટ. સો એટલે વાવવું, હું બીજ વાવવા માગું છું. તો મૂડ્સ ઓફ ઇન્ફિનિટી, એની દ્વારા એક અસીમ ચેતનાના બીજ વાવવા માગું છું. હવે જુઓ, આ મધર કહે છે કે આઈ વોન્ટ ટુ ફોર્મ એ ન્યુક્લિયસ ઓફ ન્યૂ રેસ. શબ્દો ભલે જુદા હોય, અને આ કહે છે આઈ વોન્ટ ટુ સો, હું બીજ વાવવા માગું છું ઇન્ફિનિટીના. શબ્દો જુદા હશે પણ ભાવાર્થ તો એક જ છે. શ્રી અરવિંદ પણ એ જ વસ્તુ કહેવા માગે છે અને માતાજી પણ એ જ કહેવા માગે છે. તો આ રીતે આપણે પ્રકાશનું ધ્યાન કરતા હોય છે. પ્રકાશના રંગો બાબતનો એક વાંચી બતાડું છું, પછી આપણે પૂરું કરી આવજે. શ્રી અરવિંદો ડિસ્ક્રાઇબ્સ, આ મેં લીધું છે, એ ડિવાઇન લાઈફ ઇન એ ડિવાઇન બોડી, નવજાતે આ પુસ્તક લખેલું છે. નવજાતે આ પુસ્તક જે અરવિંદ સોસાયટીના મને લાગે પ્રથમ અધ્યક્ષ હતા એમણે, કે એ ડિવાઇન લાઈફ ઇન એ ડિવાઇન બોડી, દિવ્ય જીવન દિવ્ય શરીરમાં આ પુસ્તક લખેલું છે. એમાં એમણે લખેલ છે કે શ્રી અરવિંદે એમને શું વર્ણન કરેલું. શ્રી અરવિંદો ડિસ્ક્રાઇબ્સ ઇનર પ્લેન્સ વિથ ધેર કલર્સ. આપણા જે એક એક જે તત્વો છે, પાર્થિવ તત્વ, સૂક્ષ્મ પાર્થિવ તત્વ, પ્રાણ, નિમ્ન પ્રાણ, ઉર્ધ્વ પ્રાણ, નિમ્ન મન, મન, ઉર્ધ્વ મન વગેરે, આ જે સ્તરો છે જે આપણે વર્ણન કર્યું છે કે હાયર માઇન્ડ જે છે, આગળના બધા એ સ્તરો, એ બધાના પ્રકાશોનું વર્ણન કરેલ છે કે આમાં આ પ્રકાશો છે, આમાં પ્રકાશો છે. અને આ ગૂઢ વિદ્યાની પ્રક્રિયામાં આવશે કે એ પ્રકાશનું ધ્યાન કરો તો તમારી ચેતના એ લેવલમાં જવા લાગે છે, એડજસ્ટ થાય છે પોતાની. તેવી તમે જે ચેનલ પર મૂકો એટલે એ ચેનલ આવવા માંડે, સમજી ગયા તમે? બસ એ પ્રકારે આ પ્રક્રિયા કરવાની છે આપણે, કે એ પ્રમાણે ચેનલ એડજસ્ટ કરતાં આપણે શીખવું જોઈએ. આપણી પોતાની ચેતનાની ચેનલ આપણે એડજસ્ટ કરવી પડે છે આમાં. શ્રી અરવિંદો ડિસ્ક્રાઇબ ઇનર પ્લેન્સ વિથ ધેર કલર્સ, ધ સુપ્રીમ માઇન્ડ ઇઝ ગોલ્ડ, ધ સુપર માઇન્ડ ઇઝ ગોલ્ડ, આ તો આપણે ખબર છે. ધ ઓવર માઇન્ડ ઇઝ સ્કાય બ્લુ, આકાશ જેવું છે ઓવર માઇન્ડ. બીકમિંગ મોર એન્ડ મોર ડાર્ક એટ ધ હાયર માઇન્ડ લેવલ, જે અધિમનસમાં એકદમ સૌમ્ય આકાશી કલર હતો એ વધારે ડાર્ક થતો જાય છે, વધારે ઘાટો થતો જાય છે ધીમે ધીમેથી. ઇન્ટ્યુટિવ માઇન્ડમાં થોડોક વધારે ઘાટો થાય છે, પ્રકાશમય મનમાં થોડો ઘાટો થાય છે, અને હાયર માઇન્ડમાં એકદમ ઘાટો થઈને એકદમ ડાર્ક બ્લુ થઈ જાય છે, ઘાટો બ્લુ થઈ જાય છે. પછી મોર એન્ડ મોર ડાર્ક એટ ધ હાયર માઇન્ડ લેવલ, ધ માઇન્ડ ઇઝ યલો. આપણું સામાન્ય મન છે એનો પ્રકાશ છે પીળો પ્રકાશ છે. વાઇટલ ઇઝ રેડ. અહીંયા રેડ શબ્દ વાપર્યો છે એ સૌમ્ય રેડ, ઋતુમળો પ્રકાશ, અને આપણે કેસરી પ્રકાશ કહીએ છીએ ને, એ પ્રકારનો પ્રકાશ છે. કે લાલ પ્રકાશ અને પીળો પ્રકાશ જ્યારે એકબીજામાં ભળી જતા હોય છે ત્યારે એક કેસરી પ્રકાશની એવો શેડ નિર્માણ થતી હોય છે, એ પ્રકારનો ઋતુમળો પ્રકાશ રેડ. એન્ડ કમિંગ ટુ ધ ફિઝિકલ ડાર્કન, એ વધારે ઘાટો લાલ પ્રકાશ થઈ જાય છે ભૌતિક તત્વ. આ આપણને સંકેતો આપેલ છે કે કેવી પ્રકારે આપણે સાધના ક્રમશઃ કયા પ્રકાશની સાધના ક્રમશઃ કરતા, આપણે નીચેથી ભૌતિક શરીરના પ્રકાશથી સાધનાનું ધ્યાન કરતા 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 અંતે નિરખ પ્રકાશમાં જવાનું છે. આ ધીસ ઇઝ રેનબો બ્રિજ, અને આ રેનબો બ્રિજ આપણે દરેકે તૈયાર કરવાનો છે, તો જ આપણે સુપ્રીમમાં જઈ શકીશું, તો જ આપણે અતિમનસમાં પ્રવેશ મેળવી શકશું એમ કહે છે. Then there are combinations of colors like violet, purple and others. નીચે અવચેતનનો પ્રકાશ છે, એમાં એ પર્પલ છે, જાંબુડિયો પ્રકાશ છે, અને નીચે એકદમ કાળો. કૃષ્ણ અને શ્યામ બે શબ્દો સંસ્કૃતમાં વાપરે છે. શ્યામ એટલે આછો કાળાશ પડતો, એને શ્યામ કહેવામાં આવે છે, અને ડાર્ક એકદમ કોળસા જેવો કાળો એને કહેવાય છે ડાર્ક, એટલે કૃષ્ણ કહેવામાં આવે છે. તો આ રીતે બે પ્રકાશ આ ધ્યાન છે, અવચેતન અને અચેતન. આ પ્રકાશનો રેનબો બ્રિજ આપણે નિર્માણ કરવાનો છે. અહીં આપણે વિરમીએ, આવતા વખતે આવતીકાલે આના આગળનો ભાગ લઈશું. કારણ આ બહુ પ્રક્રિયા છે, બહુ ડિટેલમાં સમજાવવા જેવી છે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા જેવી છે. ઉતાવળ ન કરાય એટલે બરાબર, તો અધૂરું રહે તો હું એ રીસ લેવા તૈયાર છું, થોડું અધૂરું રહે તો વાંધો નહીં, પણ વોટ એવર આઈ વોન્ટ ટુ કન્વે યુ એ તમને સ્પષ્ટ કલ્પના આવવી જોઈએ. હવે કોઈને પ્રશ્નો કર્યો તો કૃપા કરીને કહેશો. ખાસ પ્રશ્ન એટલે હું જે સમજાવું છું એ બાબતમાં કંઈ પ્રશ્ન હોય તો ખાસ પૂછી લેજો, બીજા પ્રશ્નો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ના નથી મારે, આઈ એમ રેડી ફોર દેટ. પણ જે કંઈ સમજાવું છે એમાં કંઈ શંકા આવતી હોય તમારે તો પ્રશ્ન જરૂર પૂછશો. સંકોચ કરતા નહીં, સંકોચ થતો હોય તો આવતીકાલે હું સવારે આવું પ્રવચન પહેલાં એ વખતે પૂછી લેજો, અથવા પ્રવચન પત્યા પછી પૂછી લેજો, પણ સંકોચ કરતા નહીં. બી વેરી ક્લિયર, એકદમ સ્પષ્ટ તમને કલ્પના આવે છે હું ઈચ્છું છું, કે તમે અહીંથી ઘેરે જાઓ ત્યારે તમને મનમાં ખાતરી થવા જોઈએ કે પૂર્ણ યોગની સાધના પદ્ધતિ મને બરાબર સમજાઈ ગઈ છે, હવે હું આ રીતે સાધના કરવા માગું છું. એ તમારે આંતરિક ખાતરી મળી જાય તો મને બધું મળી ગયું. નથી પ્રશ્ન, જરા મોટેથી બોલજો પ્લીઝ, જરા અથવા મને કોઈ કન્વે કરો. આવે ને આ જે શેડ્સ છે ને એમાં આ બધા તો મુખ્ય મુખ્ય કીધેલા છે. ગ્રીન કલર છે એ પણ એક છે. ગ્રીન કલર એમાં એવું છે કે જે વખતે દિવ્ય શક્તિઓ તમને પોષણ આપતી હોય છે ત્યારે તમારા સ્વરૂપમાં લીલો પ્રકાશ પ્રકટ થાય છે. આમાં તો ઘણી ડિટેલ છે. 14 પ્રકાશના શેડ્સ છે, 14 રંગો છે, 14 પ્રકાશના શેડ્સ છે. મેં તો તમને ફક્ત મેન સ્ટોપ, હું તો મેલના જેમ જઈ રહ્યો છું એટલે મેન સ્ટોપ જ તમને કહી દીધા છે. 14 પ્રકારના શેડ્સ છે, 15 પ્રકારના શેડ્સ છે સાથે સાથે, અને પંચોદશી વિદ્યા કહેવામાં આવે છે, અને વેદોમાંના સંદર્ભ છે એને કહેવાય છે શ્રીવિદ્યા. આ શ્રીવિદ્યાનો પ્રકાર છે. શ્રીવિદ્યા એટલે પૈસા કમાવાનું સાધન નથી, ધ્યાન રાખજો કૃપા કરીને. એ આ જે રેનબો બ્રિજ કેમ બાંધવાનો એની વિદ્યા છે, એ શ્રીવિદ્યા છે, એ સાચી વિદ્યા છે. મૂળભૂત શ્રીવિદ્યામાં પંચોદશી મંત્ર કહેવામાં આવે છે, એને 15 તબક્કામાં પ્રકાશનું ધ્યાન કરતા 15 તબક્કામાં અંતિમ તમે હીરક પ્રકાશમાં પ્રવેશો છો. શ્રી અરવિંદે મહત્વના 7 તપ્પા કીધા છે, એટલો જ પ્રકાર છે. શ્રી અરવિંદો તો મેલ હતા એટલે મુખ્ય મુખ્ય સ્ટેશનો લેતા જતા આગળ વધી ગયા છે. શ્રી વિદ્યામાં બહુ ડિટેલમાં વર્ણન કરેલું છે બધું. આ સમજી લેવા પૂરતી વાત છે, સમજી લેજો. શ્રી વિદ્યા તાંત્રિક નથી, ધ્યાન રાખજો. એમાં પદ્ધતિ છે સાધનાની, પણ ઇટ ઇઝ નોટ તાંત્રિક. એ ખરી પૂર્ણ શુદ્ધ આધ્યાત્મિક વિદ્યા છે. કોઈને પ્રશ્ન નથી છે? કઈ સ્પ્રિંકલિંગ થતું હોય? કઈ વેબસાઇટ
સ્પ્રિંકલિંગ થતું હોય? કોન્સ્ટન્ટ પ્રકાશ ના આવે?
હા
એમાં જાત જાતના કલરો બીજા બીજા આવતા.
હા હા, આવતીકાલે કહીશું તમને. આવતીકાલે મુદ્દો છે જ મારો, કે જ્યારે પણ પ્રકાશ તમારામાં સ્થિર થવા લાગે છે એ જુદા પ્રકારના સંવેદનો જાગે છે અને જુદા જુદા પ્રકારના દૃશ્યો દેખાતા હોય છે. એમાં તમને હું વિગતો આપીશ તમને, અને એના અર્થો પણ છે, એના અર્થો પણ છે, એ પણ હું તમને સમજાવીશ. પણ એ અર્થો શ્રી અરવિંદે આપેલા નથી વધારે, પણ હું કર્ણાટકમાંની મિસ્ટિસિઝમનો અભ્યાસ કરતો હતો કર્ણાટકમાં મિસ્ટિસિઝમનો અભ્યાસ કરતો, એમાં મને સંદર્ભ મળ્યા છે એટલે હું તમને જણાવીશ કે એના સંદર્ભો શું છે. આવતીકાલે કહીશું, પણ મને યાદી આપજો પ્લીઝ જરા મોટેથી બોલો.
મગજના લેફ્ટ સાઈડમાં,
હા
લેફ્ટ સાઈડમાં સ્પાર્કિંગ થાય, કલરનું જુદા જુદા કલરનું નાના નાના ટપકા દેખાય.
શ્રી અરવિંદે આ બાબતનું એક્સપ્રેશન એવું આવ્યું છે, એક વખત પ્રશ્ન પૂછેલો શ્રી અરવિંદને કે તમારા અને માતાજીનું દર્શન કરતા વખતે માતાજી તમારા જમણી બાજુ શા માટે બેસે છે, ડાબી બાજુ કેમ બેસતા નથી? કારણ આપણે પરંપરા એવી છે કે શક્તિ છે એ ડાબી બાજુ હોય, વામાંગી તરીકે દેલું છે, સમજી ગયા તમે? આપણે લગ્નમાં જુઓ, સમજી ગયા ને, ડાબા બાજુ. પણ શ્રી અરવિંદ એમ કીધું છે કે ડાબી બાજુ જે આપણું જે પાસું છે ને એ નિષ્ક્રિય પાસું છે, એમાં તમે અક્ષર બ્રહ્મમાં જઈ શકો છો, અવિચલ બ્રહ્મમાં જઈ શકો છો, પણ સક્રિય શક્તિ એમાં પ્રકટ થતી નથી. જ્યારે શક્તિ પોતે સક્રિય બની નવું સર્જન કરવા પ્રયત્ન કરે છે ત્યારે જમણી બાજુ આવી જતી હોય છે, પછી પુરુષ એના પાછળ પાછળ જાય છે, પુરુષ એના પાછળ જાય. તમે સાવિત્રીનું વર્ણન વાંચો, સાવિત્રી જ્યારે યમરાજા પાસેથી વરદાન લઈને આવે છે ને ત્યારે સાવિત્રી આગળ ચાલતી હોય છે અને સત્યવાન પાછળ ચાલતો હોય છે. આ સંકેતો છે, ધ્યાન રાખજો. તમે સાવિત્રી એમના વાંચી જશો તો એનો અર્થ નહીં સમજાય, પણ આ સંકેતો શું છે આ શ્રી અરવિંદે સમજાવ્યું છે કે જ્યારે પણ અમારા બંનેના ફોટા માતાજીને મારા છે ત્યારે મારા જમણી બાજુ છે, હું પાછળ રહીને મદદ કરી રહ્યો છું, પણ તમને માર્ગદર્શન આપશે ફક્ત માતાજી અને માતાજી, એની માતાજી દ્વારા. જ્યારે માતાજી તમારે તમને મદદ કરતા હોય છે એની દ્વારા મારી પણ મદદ તમને મળતી હોય છે, ત્યારે માતાજી તમને કંઈ સમજાવતા હોય છે ત્યારે એમની દ્વારા હું પણ તમને સમજાવતો છું, હું પાર્શ્વભૂમિમાં છું, સમજી ગયા? જ્યારે તમારો પ્રકાશના ઝબકારા ડાબી બાજુ થાય છે એનો અર્થ કે એ હજી નિષ્ક્રિય પ્રકાશના પાસાના ઝબકારા થઈ રહ્યા છે, એ સક્રિય તમારા રૂપાંતર કરવાની પ્રક્રિયાને શરૂ કરી નથી.